તારીખ 11/6/1997 શ્રી સમયસાર ગાથા 236 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 204
236 ગાથાનો ભાવાર્થ કરે છે. નિશ્ચય પ્રભાવ નિશ્ચય સમ્યક દર્શનના 8 ગુણની વાત કરી ત્યાર પછી થોડું સ્પષ્ટીકરણ હતું કે પૂર્વકર્મના ઉદયને નિમિત્તે સમ્યક દ્રષ્ટિને અનેકવિધ પ્રકારના સંયોગો અને સ્ત્રીઓની પ્રવૃત્તિ બંને હોય છે. પ્રવૃત્તિ પરિણામની પણ પ્રવૃત્તિ છે, મન વચન કાયાની પણ પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિમાં ચારિત્રમૂળ પ્રવર્તે છે. ચારિત્રમૂળ ન હોય તો એવી પ્રવૃત્તિ ન હોય અને એવો ઉદય પણ ન હોય. કેટલાક ઉદયો ઉપરના ગુણસ્થાનમાં આવતા જ નથી, કેટલાક ઉદયો ગુણસ્થાન અનુસાર હોય ત્યારે એની અંદર ચારિત્ર મોહનો નિમિત્ત હોય, કામ કરતો હોય, ચારિત્ર મોહના પોતાના પરિણામ હોય. તેમ છતાં પણ સમ્યક દ્રષ્ટિને તે નિજરા રૂપ જાણવું, કર્ણાનુયોગમાં એને બંધ તરીકે ગણાવ્યો હોય, ગણિતની દ્રષ્ટિએ ગણિત મૂક્યું હોય કે આટલો બંધ થાય, આટલા કર્મની પ્રકૃતિનો બંધ થાય, ચારિત્રમોથી પણ આટલા આટલી કર્મની પ્રકૃતિ બંધાય, બાકીની ન બંધાય, એવો બંધ કયો હોય તો પણ એને નિર્જરા રૂપ જાણવો. કેમ કે તેને તેના સ્વામીપણાનો પોતાપણાનો અભાવ હોય છે. શું વાત પોઈન્ટ આઉટ કરી કે પોતાપણાનો અભાવ છે એનો એક દ્રષ્ટાંત આપે છે. ખાલી એ વાત આપણે ઉપરથી લીધી હતી પણ દ્રષ્ટાંતમાં એ જ પ્રકારે છે. જયચંદજી પણ એ જ દ્રષ્ટાંત આપ્યો છે કે જેવી રીતે કોઈ પુરુષ પરાયુ દ્રવ્ય ઉધાર લાવે તેમાં તેને મમત્વ વૃદ્ધિ નથી. દાગનો લાવ્યા હોય, ચીજ વસ્તુ વાપરવા લાવ્યા હોય, મહેમાન જમવાના હોય તો રસોઈના થાંભ લાવ્યા હોય, ગમે તે ચીજ વસ્તુ લાવ્યા હોય, બેસવાનું પાથરવાનું કામ ગમે તે વસ્તુ લાવ્યા હોય, કપડાં વગેરે, તો પણ તેને મમત્વ બુદ્ધિ નથી. વર્તમાનમાં તે દ્રવ્યથી કાંઈ કાર્ય કરી લેવું હોય તે કરીને કરાર પ્રમાણે નિયમિત સમયે ધણીને આપી દે છે કે ભાઈ અમારે ત્યાં પ્રસંગ છે, 2 દિવસનું કામ છે, ત્રીજે દિવસે અમારી ચીજ તમને પાછી પહોંચાડી દઈશું. 2 દિવસ કામ કરી લીધું પછી તો એ ચીજ પડી હોય તો ભારરૂપ લાગે, ત્યાં જગ્યા રોકે છે, પહોંચાડી દઈએ આપણે. નક્કી કર્યા કરાર પ્રમાણે કે નક્કી કરેલા સમયે એને આપણે પાછું મોકલી આપીએ છીએ તો એનું બંધન નથી, કે આ મારી ચીજ છે એવું બંધન થતું નથી. બંધન એટલે સંબંધ, પોતાપણાનો સંબંધ. નિયત સમય આવતા સુધી તે દ્રવ્ય પોતાના ઘરમાં પડ્યું રહે તો પણ તે પ્રત્યે મમત્વ નહીં હોવાથી તે પુરુષને તે દ્રવ્યનું બંધન નથી. સંયોગ છે, ખબર ન હોય તો એમ માને છે કે આ એની ચીજ છે, ગાડી લઈ આવે, સગા સંબંધીની ઘરે લગ્ન પ્રસંગ હોય તો તમારી ગાડી 2 દિવસ મૂકી દીધો, 4 દિવસ મૂકી દીધો, ઘરે મહેમાન છે, પછી એના માણસને એમ લાગે કે આંગણા દરવાજે ગાડી પડી છે એની પોતાની જશે, પણ એને પોતાના પરિણામમાં શું છે? મારી ચીજ નથી. પોતાપણાનો સંબંધ ભાવમાં ઉત્પન્ન થતો નથી, માટે બંધન નથી. બંધન સંયોગનું નથી, બંધન પોતાપણું થાય તેનું છે. તમામ સંયોગો, શરીરને પણ, આ ધર્મશાળામાં કેટલો ટાઈમ રહેવાનો છે, જેમ સરકારી નોકરની ઓચિંતી બદલી થાય એને ગમે તેવું સારું મકાન આપ્યું હોય રહેવા માટે, તમારે અહીંયા બદલી થઈ છે પણ તમારે રહેવાની વ્યવસ્થા પણ અહીંયા સરકારે કરેલી છે, ફર્સ્ટ ક્લાસ મકાન છે તમારા માટે, એને કેટલું મહત્વ થાય. તો ગમે એટલું ફર્સ્ટ ક્લાસ હોય તો તે ફોર્ચ્યુન તો ઓર્ડર આવશે અને આપણે આ મકાનમાંથી બીજે સાઈડમાં જવાનું છે. પ્રી કોન્સેપ્ટ છે, પૂર્વ તૈયારી થઈ ગઈ માનસિક રીતે કે આ મકાનને આપણે ગમે ત્યારે છોડી દેવાનું છે. છોડતા વખતે એને રડવું ન થતું, મેં આવું સરસ મકાન હતું, હવે મારે મૂકીને જવું પડશે, બીજે આવું મળશે કે નહીં મળે, નહીં મળે. પહેલેથી માનસિક તૈયારી છે પણ એને કાંઈ લાગતું નથી, આ મકાન મારે છોડવામાં કોઈ દુઃખ નથી થતું, આર્ત ધ્યાન નથી થતું. શું એમ, જો આપણી તૈયારી હોય કે આ મકાન પણ થોડો ટાઈમ છે ઓચિંતી બદલી અહીંથી થવાની છે, પછી ઓર્ડર આવે તો એમાં કાંઈ વાંધો ન આવે, એમાં શું બરાબર છે, એમ જ થવાનું હતું, નક્કી વાત હતી. એ બધા જન્મથી ગણો કે જ્યારથી ગણો ત્યારથી બધાનો એક જ ક્લાસ છે, પારકા, એ બધા પારકા જોવાનું ત્યાંથી છે, ત્યાંથી જોવું કે આપણું અસ્તિત્વ તો નથી એમાં, જન્મથી છે એમાં આપણું અસ્તિત્વ ક્યાં આવી ગયું, આપણા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ સિવાય આપણું અસ્તિત્વ ક્યાં, પછી કલ્પના સિવાય શું કર્યું છે બીજું એવી ગયું કે આટલા મારા ને આટલા મારા નહીં. કોઈ બાળકના મા બાપ બચપણમાં મરી ગયા હોય, ઉછેર બીજા કરતા હોય, સજા બાળક એને મા બાપ સમજે છે, પછી એને જ્ઞાન કરાવવામાં આવે છે, જો બેટા હું સમજ ન થયો, તેમ તને મા બાપ તરીકે ઉછેરે છે અને જેને તું મમ્મી પપ્પા કહે છો ખરેખર તારા મા બાપ નથી, તું આટલી ઉંમરનો હતો ત્યારે તારા મા બાપ મરી ગયા હતા, આ લોકો તને પોતાના સંતાનની જેમ જ ઉછેરે છે, પ્રેમથી પ્યારથી ખવડાવવું પીવડાવવું બધું, એટલે તને ખબર નથી પડતી પણ એ નથી. પછી નજર ફરી જાય કે ન ફરી જાય,
સાચા મા બાપ હોય તો
સાચા છે જ નહીં, કે છે સાચા છે જ નહીં, અત્યાર સુધી સાચા મહેને હતા કે આ કુટુંબ બધા મારા સાચા સગા, આત્માનું જ્ઞાન થાય ત્યારે એને ખબર પડે છે આ બધું કહેવાનું છે, વ્યવહાર ચલાવવા માટે છે. આત્માનો અનુભવ થતા એ બધા સંબંધો જૂઠા છે એમ ભાસે છે, અને એવું ભાસે તો જ સમ્યક્ત્વ છે, એવું ભાસે ત્યારે જ સમ્યક્ત્વ છે. આપણી વાત રાજમલજીએ કળશ ટીકામાં લખી છે, ત્યાં સુધી કે વિકલ્પ સુદ્ધા વસ્તુની વસ્તુનો વિકલ્પ સુદ્ધા મારો નથી, શું વિકલ્પ માત્ર પર છે અથવા વિકલ્પમાં પોતાપણાનો અનુભવ છે તે જુઠ્ઠો થતા સમ્યક્ત છે એમ લખ્યું છે. વિકલ્પમાં પોતા રૂપે પોતાપણે હું પરિણમો છું અને મારો છે એવો અનુભવ જુઠ્ઠો છે એમ થતા સમ્યક્ત છે એવું લખે. અને ખરેખર એમ છે કે સાનુભવમાં પોતાનો આત્મા જ પોતે પોતાનો, બાકીના બધા પારકા એ જગતના સ્વતંત્ર દ્રવ્ય છે. પિતાઓ એ પુત્ર તરીકે જન્મે હું કરો છો, કયો સંબંધ સાચો, કેમ કયો સંબંધ સાચો, અને એવું અનંત વાર બેન છું. અઢાર સંબંધ થયેલા બીજી વ્યક્તિ સાથે, કેટલા અઢાર પ્રકારના સંબંધ થયેલા તેમને તે જીવ સાથે નજીક ના ભવિષ્યમાં, કે સાચો નથી એ વાત નક્કી થઈ. કયા સંબંધે વર્તે કયો જ્ઞાન તો થયું, પૂર્વ હું આમ હતું, એ પહેલા આમ હતું, એ પહેલા આમ હતું, એ પહેલા આમ હતું, કયા સંબંધે વર્તે ગયો. સાચું માનીને જીવ બંધનમાં પડે છે, રાગદ્વેષમાં પડે છે, અને એનું ફળ દુર્ગતિ સિવાય બીજું કાંઈ નથી. માટે જ્ઞાની વિરક્ત છે, કેવા છે, વિરક્ત છે, અને જ્ઞાન ને લઈને વિરક્ત છે. તે પુરુષને તે દ્રવ્યનું બંધન નથી, ધણીને દઈ દીધા બરાબર જ છે, ન આપ્યું હોય તો પણ પોતાપણું નથી એટલે આપી દીધા બરાબર છે. ચિંતા લેવા આવેલો ને, તમે તમારે કામ પૂરું થઈ જવાનું હતું, પૂરું થઈ ગયું, પૂરું થઈ ગયું છે કે નથી થઈ ગયું, મારે જરૂર છે. ભાઈ સાહેબ લઈ જવાનું, હું તો દેવા જ આવવાનો હતો, હમણાં મારે તો પતી ગયો છે. એને કાંઈ લાગે કાંઈ ન લાગે, કેમ તો દઈ દીધા બરાબર જ હતું, વાત તો પૂરી થઈ ગઈ હતી આપણી. તેવી જ રીતે જ્ઞાની કર્મદ્રવ્યને પરાયું જાણતો હોવાથી તેને તે પ્રત્યે નથી, બધા કર્મ છે, દ્રવ કર્મ ન કર્મ, કોઈના પ્રત્યે એને મમત્વ નથી. નજર ફરી ગઈ, પોતાપણે દેખાતું નથી. નજર ફરી ગઈ ત્યારે શું થયું, કે પોતાપણે દેખાતું નથી, માટે તે મોજુદ હોવા છતાં નિર્જરી ગયા સમાન જ છે એમ જાણવું. કર્મ રહ્યા હોય તો પણ નહીં રહ્યા બરાબર છે, ઉદયમાં આવીને ખરી જશે, ઉદયમાં આવીને ખરી જશે. સંચિત કર્મની પણ જ્ઞાનીને ચિંતા નથી, કે આવા સત્તામાં પીડ્યા છે એનું શું, કે કોના પણ હવે ખેતરમાં માટીના ઢેફા પીડ્યા હોય એમ એ ક્ષેત્રમાં એ પરમાણુ જથ્થો પીડ્યો છે, કઈ સંબંધ નથી. એટલું સ્પષ્ટીકરણ કર્યા પછી હવે આઠ ગુણોનો વ્યવહાર કેવો છે, નિશ્ચય પરિણામ દેખાડ્યો. હવે આઠ ગુણો વિદ્યમાન હોય તેનો વ્યવહાર કેવો હોય છે, તે ગુણ અનુસાર એ વાત કરે છે. આ નિશંકિતાદી આઠ ગુણો વ્યવહાર નહીં, વ્યવહાર મોક્ષ માર્ગ પર નીચે પ્રમાણે સમજવા અથવા લગાવવા. વ્યવહાર મોક્ષ માર્ગ છે કે જીન વચનમાં સંદેહ ન કરવો, નિશંકિત ગુણ. ગુરુ વચનમાં શંકા ન કરવી, જીન વચન કયો કે ગુરુ વચન કયો કે શાસ્ત્ર વચન કયો, દેવગુરુ ને શાસ્ત્ર તેના વચનમાં ક્યારેય શંકા ન કરવી. ભય આવે વ્યવહાર દર્શનમાં ચારિત્રથી ડગવું નહીં, સામે પરિસ્થિતિ ખરાબ થાય તો પછી કાંઈ નહીં વાંધો આવે, એવી રીતે ડગવું નહીં, ને લાલચથી ડગવું કે ન ડરથી ડગવું, વ્યવહાર તરીકે જાળવી રાખવું, તે નિશંકિત પણ સિદ્ધાંત નો ત્યાગ વ્યવહારે પણ ન કરવો, નિશ્ચયથી તો ન કરવો પણ વ્યવહારે પણ ન કરવો, ભય પામીને પણ ન કરવો કે આવી રીતે આપણે કરશું તો આપણને આમ પ્રતિકૂળતાઓ ઊભી થશે માટે ન કરવું, તો એને વ્યવહારની શંકતા નથી, જે પોતે માને છે એ સ્પષ્ટ વાત છે, એમાં કોઈના ભયથી કોઈના દબાણથી આમ પણ ફેરફાર ન કરવો, એમ શંકા થઈને પણ ફેરફાર ન કરવો, એનું નામ નિશંક પણ છે. દ્રષ્ટાંત એ છે, અમારે આ પ્રસંગ બન્યો તો સુધી કીર્તિ ભગવાનની સ્થાપના, તો ભય થાય એવી ઘણી વાતો આવી હતી, એવું થયું પણ ખરું, ચાલુ પ્રતિષ્ઠા એ પોલીસ ઓફિસર આવ્યો મને વોરંટ લઈને ધરપકડમાં, આઠ જણનો એક જણો નહીં, એમાં બેન્ચરી હતા, બધા ટ્રસ્ટીઓ હતા અને કાર્યકરો હતા, ખોટો ફોલ્સ કેસ ઇન્દોરમાં ઊભો કર્યો હતો અજિતકુમારથી, અજિતકુમાર કાશી, હમણાં મનમાં સગા ફૂવા થયા અને લગ્નમાં આવ્યા તો ફૂવા ફૂઈ ગયા, ઠીક છે પુરુષોને પકડી જાય તો ઠીક છે, પણ બેન્સરીને ન મૂકે, બેન્સરી ઉપર કેસ કર્યો, બધાને આઠે જણને ધરપકડ કરવા માટે વોરંટ લઈને ત્યાંથી માણસ સ્પેશિયલ આવ્યો સોનગઢ, ભય થાય ન થાય માણસ, કેસ કેવી રીતે કરેલો ખબર છે, મેં ઇન્દોરની અંદર 101 રૂપિયા ડોનેશનમાં આવ્યા છે સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને, મારી પાસે 5 ખોવાઈ ગઈ છે, એટલે ધર્મના સોગંદ ખાધા, એને એફિડેવિટ કહેવામાં આવે છે, એફિડેવિટ નહીં તો 5 જોઈએ ને કે ભાઈ તમે 5 આપો તો આપણે કેસ દાખલ કરીએ, એફિડેવિટ ઉપર કેસ દાખલ કરે, ઓ રૂપિયા પાસે દીધું, અને આ લોકોએ વિશ્વાસઘાત કર્યો છે મારી સાથે, 101 રૂપિયા મારે જે ખાતામાં વાપરવાના હતા એ મારા એ ખાતામાં એ રૂપિયા વપરાના નથી, માટે મારા ઉપર વિશ્વાસ, મારી સાથે વિશ્વાસઘાત થયો છે, બ્રીચ ઓફ ટ્રસ્ટ, એટલે જેટલા ટ્રસ્ટના કાર્યકરો છે ને એના અધિષ્ઠાતાઓ છે બધા એને જેલમાં નાખો, પકડો, ઠીક ઠીક આવે, અમુક ચેતવણી તો આપી દે, સિવિલ કેસ તો જુદો, ગુજરાત હાઈકોર્ટમાં ગયો એ તો જુદો, પાછો આ એક બીજો કેસ ફોજદારી કેસ થયો હતો, જે માણસ લઈને આવ્યો હતો ને એને તો એને રવાના કરી દીધો, તું તો યોજા, તો કે ના મારે તો કામ કરીને જવાનું છે, મને ઓર્ડર છે, અહીંયા અત્યારે હજારો માણસ ભેગું થયું છે અને જેની ધરપકડ કરવાની છે એની જો ધરપકડ કરવા હું ને હું જાઉં ને તને લઈને તો હું તું બે માર ખાઈએ કે બીજું કાંઈ ન થાય, કે કાંઈ ન થઈ શકે, કે મોટો ઉત્સવ ચાલે છે લોકોનો, એમાં આપણે આવું કામ કરીએ, ધાર્મિક ઉત્સવ છે એટલે પબ્લિક વિફરે, કે મારું તારું બે નું આવ્યું પણ, અને તું આ કામ માટે આવ્યો છે ખબર પડશે ને તો તું અહીંથી પાછો કેવી હાજર જઈશ કે કેમ એ સવાલ છે, માટે તું ગુપચુપ હાલો જ જા, તું અહીંથી બીજો જા, ખબર પડશે ને તો મારે તને સાચવો સંભાળવા મુશ્કેલ પડી જશે. શું જોજા, કામ તો મારું છે ને, મારા વગર તો થાય એવું નથી ને, મારી જવાબદારી છે, મને સોંપી છે. ડૂબ્યો જાય છે એટલે એને તો ઘણી વગાડી મૂક્યું. પછી કાગળિયા લઈને આવ્યો ઘરે, કાગળિયા દેખાયા, પૂછ્યું શું કરવું છે, તમે પકડવા એમ ન કીધું, પૂછ્યું એને આપણને. આપણે ફંક્શન ચાલતું હોય એટલે રાખ રખાપત તો બધી બધા ગવર્મેન્ટના ખાતામાં તો રાખી દઉં ને અગાઉથી, એ લોકોની જરૂર તો પડે જ બધા ખાતાને, કલેક્ટર ખાતું, પોલીસ ખાતું, બીજું ખાતું, ત્રીજું ખાતું, પૈસા તો બધે આપવા જ પડતા હોય જયારે ઉત્સવ કરવો હોય ત્યારે. એટલે પૂછે આપણને, પકડવા આવ્યો છે એમનો કે કેમ કરવું છે, કાગળિયા છે તમારા કબાટમાં મૂકી આવું મારી અને હમણાં ચાવીને ખોઈ નાખો, પછી આપણે ફંક્શન પૂરું થયા પછી વિચાર કરશું શું કરવું છે. ક્યારેક તો કામ પૂરું થઈ જવા દે એ ગયા. હવે એ આ ફંક્શન પૂરું થાય એ પેલા રાજકોટના બે મુમુક્ષુ વકીલો આપણા ઇન્દોરની હાઈકોર્ટમાં મોકલી દીધા, નાનો પ્રશ્ને ઓવર નાઈટ લઈ એના સોનગઢના પોલીસ ઓફિસર ઉપર કે આવી ગયો કે તમારા કાગળિયા છે એ તમારે એમને રાખવાના છે, કંઈક કરવાનું નથી હાઈકોર્ટમાં. બસ પછી સીધો હાઈકોર્ટમાં જ કેસ થાય, કેસ તો બહુ બેસ હતો, બહુ ખરાબ ટીકા કરી દેજે, તમારા જેવા માણસો આવા કામ કરે છે બહુ ખરાબ કહેવાય, છપકો આપ્યો હજી તો માથું, તમારા જેવા માણસો આવા કામ કરે છે. અને એ રીતે ઠીક છે, તમારે કાંઈ કોઈની સાથે વાંધો હોય પણ કોઈ સ્ત્રી ઉપર તમે હાથ ઉપાડો એ વસ્તુ મર્યાદા બહારની છે, બહુ ખરાબ ટીકા કરે છે. ભાઈઓ ભાઈઓ તમે લડી દો, લાફો મારી દો, કોઈને માર મારી દો, ખૂન કરી નાખો, સ્ત્રી ઉપર હાથ ન પડાવી, બહુ આકરી ટીકા કરે છે. વ્યવહારથી પણ ચલિત થવાનો પ્રશ્ન નથી રહેતો, તમે આવું થશે માટે બંધ કરો એ સવાલ નથી રહેતો. વ્યવહારથી પણ વિચલિત થવો, ભયથી, શંકાથી, દબાણથી, કોઈ વાતથી શું કે છે, ડગવું નહીં તે નિકાંક્ષિત પણ છે. અપવિત્ર દુર્ગંધવાળી એવી વસ્તુઓ પછી બીજું છે, સંસાર દેહ ભોગની વાંછાથી તથા પરમતની વાંછાથી વ્યવહાર મોક્ષ માર્ગથી ડગવું નહીં તે નિકંક્ષિત પણ છે. લાલચથી હું આપણે ભયથી વાત આવી, હવે લાલચથી આપણે આપણી માન્યતા નહીં છોડીએ તો નોકરી વહી જશે, સગા સંબંધીઓના સંબંધો તૂટી જશે, દીકરા દીકરીના હક પણ તૂટી જશે, એ બધા સંસારની વાંછા છે કે આપણી અનુકૂળતાઓ મટી જશે ભોગની વાંછા છે. પરમતની વાંછા છે એ મતની આપણે માન્યતા નથી એમ ખબર પડશે તો ઘણા આપણા આપણને બહુ મોટું નુકસાન થઈ જશે. માટે ઉપર ઉપરથી રાખો, અંદરથી આપણે પરિણામમાં નહીં હોય શ્રદ્ધા ન રાખવી તો ઉપર ઉપરથી તો જાવું, શું વાંધો એ વ્યવહારથી પણ ડૂબવું નહીં. અનુમોદનાનો દોષ વ્યવહાર મોક્ષ માર્ગથી ડગવું નહીં એ નિકાંક્ષિત પણ નથી. કોઈ આકાંક્ષાથી ડગી જવું એ બરાબર નથી. અપવિત્ર દુર્ગંધવાળી એવી એવી વસ્તુઓના નિમિત્તે વ્યવહાર મોક્ષ માર્ગમાં પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાની ન કરવી તે નિર્વિચિકિત્સા છે. મુનિરાજનું શરીર છે, રોગ થાય, દુર્ગંધ આવે શરીરમાં. એમને આપણે એમની પાસે વયાવચ ન કરવી, એમને એમનો સંગ ન કરવો, એ નિર્વિકિત્સા જ્ઞાની કરી કહેવાય. એમને એમ નથી દેવગુરુ શાસ્ત્ર લોકની પ્રવૃત્તિ અન્ય મતાદિકના તત્વાર્થનું સ્વરૂપ ઇત્યાદિમાં મૂઢતા ન રાખવી, યથાર્થ જાણી પ્રવર્તવું, તે અમૂઢ દ્રષ્ટિઅંક છે. ચોથો અમૂઢ દ્રષ્ટિઅંક છે. દેવગુરુ શાસ્ત્રને સ્વરૂપમાં મૂઢતા ન રાખવી, અને વિતરાગ દેવગુરુ શાસ્ત્ર સિવાય કોઈનો સ્વીકાર વ્યવહાર શ્રદ્ધામાં પણ હોવો ન જોઈએ. આપણે સ્પષ્ટ કરીએ છીએ, દિગંબર જૈન ધર્મ એમ આપણે કહીએ છીએ. જૈન ધર્મની જય હોય એમ નથી કહેતા, સ્વાધ્યાય પૂરો થાય ત્યારે આપણે ધર્મની જય બોલાવીએ છીએ ને, તો સ્પેસિફાઈ કરીએ છીએ દિગંબર જૈન ધર્મ શું કરવા છે. કેમ કે બીજા પણ જૈનના નામે ધર્મ ચાલે છે, જૈનના નામથી ચાલે છે. એ પણ તીર્થંકરની મૂર્તિ બેસાડે છે, ભલે વિકૃત કરીને બેસાડે છે, પણ બેસાડે છે, નામ આપે છે તીર્થંકરનું. એમાં મૂંઢતા ન કરવી, વ્યવહારે પણ મૂંઢતા ન કરવી, એનો સ્વીકાર ન કરે. એ પ્રકારના કોઈ અન્ય મતિના દેવ ના એટલો પોતાના પરિણામ ને બળા છે, કઈક ને કઈક શ્રેય શરમ છે એની અંદર છે કે નહી. અન્ય મતાદિકના તત્વાર્થનું સ્વરૂપ, અન્ય મતના તત્વોને પણ સ્વીકારવા, એ પણ યોગ્ય નથી. એમાં મૂંઢતા ન રાખવી, યથાર્થ જાણીને પ્રવર્તવું. એમાં શું યથાર્થ જાણીને પ્રવર્તવું છે કે અન્ય મતો છે એ જૈન મતમાંથી છૂટા પડેલા ફાંટા છે, જેમ અત્યારે સ્વતંત્ર સ્થાનકવાસી છૂટા પડ્યા, એમ આ પણ બીજા આમાંથી છૂટા પડેલા ફાંટા છે. કેવી રીતે? કે ભગવાન ઋષભદેવ પહેલા તો અહીંયા કોઈ કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મ હતો નહીં, યુગલિયાના ક્ષેત્રો હતા. ઋષભદેવ ભગવાને પહેલો વહેલો ધર્મ પ્રવર્તિત કરીને ધર્મ પ્રવર્તાયો. જૈન શાસનની પ્રવૃત્તિ પહેલી વહેલી કરનાર કોણ? આદિનાથ ભગવાન છે. એમની વાણી નીકળી એમાંથી ધર્મની પ્રવૃત્તિ ચાલુ છે. નિશ્ચય આવો છે, વ્યવહાર આવો છે. હવે એમાંથી કેટલાક લોકો જુદા પડ્યા, મતિ દોષથી. શેનાથી? પોતાના મતિના દોષથી જુદા પડ્યા, અને એને માનનારા અનુસરનારા પણ નીકળ્યા. દરેકના પોતપોતાના ગ્રુપથી નવા નવા સંપ્રદાય ઉભા થઈ ગયા. હવે એને શું કર્યું? કોઈ એક વાત રાખી તીર્થંકર ભગવાનની, આમ કરન્સી વગર તો સંપ્રદાય હાલે જ નહીં, કરન્સી વગર તો સંપ્રદાય હાલે જ નહીં. ગમે એમાં ગમે એટલા ફાટા પડે, મૂળ વસ્તુ અમુક રાખે. અમારે પણ એમના જેવું જ છે, એ કહે છે એવું અમારે અહીંયા છે. નામ રાખે, કાંઈ રાખે, કાંઈ ને કાંઈ રાખે. એટલે ભગવાનની કોઈ એક વાત એમણે રાખી છે, એ વાત યથાર્થ છે, કેમ કે ભગવાનની છે. માટે સાંખ્ય મત વાળા એમ કે છે કે આત્મા નિત્ય છે, એ ભગવાનની વાત છે. ભૂલ એટલી છે કે આત્મા નિત્ય છે એ એક પડખું છે. સર્વાંગાત્મા નિત્ય નથી, પ્રજા એ અનિત્ય પણ છે, પણ એ નિત્યને લઈને બેસી ગયા. તો બહુ એમ કહે છે કે આત્મા અનિત્ય છે, કઈ વાત સાચી છે? એ પણ એક નયનો વિષય છે, અનિત્ય નયનો. પણ આખો આત્મા અનિત્ય નથી. એમ વેદાંતમાં તો નિત્ય અનિત્યાત્મક એવો પણ મત ચાલ્યો છે. આપણને સાદ સાદ વાત જેવું લાગે, ફેર છે એમ. કેવું ચાલ્યો છે? ભ્રમમાં પડી જવાય એવી વાતો છે. એમાં ભગવાનની વાત કેટલી, અને નવું ભેળસેળપણું થયું, એડલ્ટ્રેશન કેટલો, એ સુધ પોતાની હોવી, એટલી સુધ પોતાની હોવી જોઈએ. કાં ગુરુ ગમે સમજવું જોઈએ, કાં પોતાને સુધ ન હોય તો એમ યથાર્થ જાણીને પ્રવર્તવું. રાખે તો ખરા, કઈક ને કઈક તો રાખે. અમારા ગુરુદેવ આમ કહેતા હતા, અમારા તીર્થંકર આમ કહેતા હતા. આચારણ નું કર્યું સૂત્ર છે, એકમ જાણે સો શબ્દમ જાણે. જેને એક આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું, એ નિર્ગુણ પ્રવચન છે. આપણે કૃપાલદેવના વચનામૃત ગ્રંથમાં એ સ્લોગન મુકાય છે, જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. માથે સાવ સાચી છે, ભગવાને એવી વાત કરી છે, એમાં બે મત નથી. તો એ વાત યથાર્થ છે, યથાર્થ જાણીને પ્રવર્તો. તો બીજી એની હારો યથાર્થ મૂક્યો હોય એટલે એ પણ સ્વીકારવી એમ ન હોય. ઝવેરી હોય એની પાસે કોઈ માલ વેચવા જાય, કિલો શેઠા હીરાનું પડીકું છે, જોઈ ગયો તમે, આપણો અભાવ છે, કાયદેથી માલ તમને આપવાનો છે. ઝવેરી બધા હીરા જોઈ લે ત્યારે એમ કે ભાવ તો તમારો બરાબર, પણ આ બધા હીરા સાચા નથી, ખોટા હું કાઢી નાખું, બાકી તમે કયો એ ભાવ આપણને પોસાતો, પોસાતી વાત છે. તો લઈ લે બધા ખોટા ભેગા લઈ લે. એમ પરખ, જેને પરખ હોય અન્યમતીના શાસ્ત્રો વાંચે, જ્ઞાનીઓ વાંચે, જ્ઞાનીઓ પણ અન્યમતીના શાસ્ત્રો વાંચે, પણ એમાં જે સત્ય છે પકડી લીધું છે. બાકી ખબર હોય છે એમને કે આ બધી ગરબડ કરી છે, એ શું પોતાની હોવી જોઈએ, તો વાંધો ન હોય. તો અમૂઢ દ્રષ્ટિ નથી, તો અમૂઢ દ્રષ્ટિ છે, નહીતર મૂઢ દ્રષ્ટિ છે. ખબર ન પડે તો એ મૂઢ દ્રષ્ટિ છે, ખબર પડે તો તે અમૂઢ દ્રષ્ટિ છે, એમ કહેવું છે. ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો, અને વ્યવહાર મોક્ષ માર્ગની પ્રવૃત્તિને વધારવી તે ઉપગ્રહણ અથવા ઉપગ્રહણ છે. ધર્માત્માનો કોઈ દોષ હોય તો પણ એને પ્રસિદ્ધ ન કરવો, ઢાંકવો, ગોપવવો, એને ઉપગુહન કહે છે. અને વ્યવહાર મોક્ષ માર્ગની જે પોતાની પ્રવૃત્તિ છે એ ઓછી ન કરવી પણ વધારવી. પ્રચાર પ્રસાર જે કંઈક આત્મશાસ્ત્રનો હોય તેને ઉપગુહન અથવા ઉપગ્રહણ કહેવામાં આવે છે. આ તો ધર્માત્મામાં છે, પણ કોઈના પણ દોષને પ્રગટ ન કરવા એની એક નીતિ છે. એવી એક સજ્જનોની પણ નીતિ છે અને જ્ઞાનીઓની પણ નીતિ છે કે કોઈના દોષ પ્રસિદ્ધ ન કરવા અથવા પ્રગટ ન કરવા.
ધર્માત્માનો તો પ્રસિદ્ધ કરવાનો સવાલ થતો જ નથી, કેમ કે ધર્મ નો મોટો ગુણ એની પાસે છે, દોષ એની પાસે નાનો છે. પછી છઠ્ઠો, વ્યવહાર મોક્ષ માર્ગ થી છૂટતા આત્માને સ્થિત કરવો તે સ્થિતિકરણ છે. વ્યવહાર થી છૂટ થતો હોય દેવગુરુ શાસ્ત્ર ની પ્રવૃત્તિમાંથી, અન્ય પ્રવૃત્તિમાં પણ લાગતો હોય, અન્ય ધર્મ ની પ્રવૃત્તિ, એમાં શું વાંધો આવે? હું ઊઠું હતા તો ત્યાં પેલા આપણે મુરારીદાસ ની કથા થાય છે ને રામાયણ, એમના વિવાય વિવાય મુખ્ય છે એની અંદર, એટલે પોતે સેવા આપવા ગયા, બિલ્લો લગાડીને ફરે. સેવા કરવાનો તો બિલ્લો મળે ને પાછો. કોઈ વાત કરી ભાઈ તો તમારે ફલાણા ફલાણા બહુ મુશ્કેલ ત્યાં બધું કામ કરે છે, સંભાળે છે, એમ એવું ખબર નથી. આપણે પૂછી દઉં તો કે હા એમાં શું કહે, આપણે જાણે હું મૂકશું નાટક સિનેમા જો જોવા જાય છે એના કરતા આપણે રવિદાસ કથા નથી, એમાં શું વાંધો? ધાર્મિક કથા તો છે, આવું સમજણ રાખો છો તો બહુ ગમે. કેમ નાટક સિનેમા જવાય, રવિદાસ ની કથા ન જવાય? મને શું વાત કરો છો? હા મેં તો આ જેવું છું. કેમ તમે નાટક સિનેમા જોવા જાવ તો તમને પાપ લાગે, તો મુરલદાસ ની કથામાં જાવ તો શ્રદ્ધા તીવ્ર મુખ્યાત્મા જાય. હવે તમે સેવા આપો તો તમે કથાનું અનુમોદન કરો, શું કરો છો? એ કથાનું અનુમોદન કરો. ખબર નહીં વેવાય નહીં સાહેબ, એમાં એ કીધું આવો ને ભાઈ તમારે ફરી છો જરાક સેવા આપો, અમારે ત્યાં પ્રસંગ છે, મારા જાહેરા છે, મોટું ફંક્શન છે, સેવા કરનારાઓની જરૂર છે, અને સારા માણસો સેવામાં ઉભા રહી એટલે છાપ પણ પડે ને, કોઈ મોટા મોટા માણસો ત્યાં સેવા કરે છે, એમની મતમાં એવું ખાસ છે, મોટા માણસો પણ સેવા કરે. પાંડવોએ મહાભારત નું યુદ્ધ જીત્યા પછી અશ્વમેધ યજ્ઞ માં ગયો હતો, યજ્ઞ માં જમણવાર થાય એટલે ભેગા થાય, એ ધર્મ ધર્મ લાભ લેવા આવ્યા હોય બધા જમાડે, એ જમી લીધા પછી શ્રી કૃષ્ણ હાવણી થી એઠવાડ વાળતા હતા. શું કરતા હતા? એઠવાડ સાફ કરવું જોઈએ ને, આપણે કામ વાળા નથી સાફ કરતા, બધા જમી લઈએ પછી પત્રાળા ઉપાડીને બધું સાફ કરી છે. શ્રી કૃષ્ણ હાવણી ફેરવતા હતા. આવી કથા આવે છે મહાભારતમાં, એનો અર્થ શું થાય કે જ્યાં ધર્મનો ફેલાવો કરવાનો હોય ત્યાં મોટા માણસો પણ નાનામાં નાની સેવા આપે. તો નાના માણસો આપે એમાં શું ન હોય, મોટામાં મોટા માણસ હોય નાનામાં નાની સેવા આપે, એવો આદર્શ છે સેવાનો. ત્યાં આવું બધું બહુ આવે એમાં શ્રદ્ધાનો દોષ લાગે છે, મિથ્યા તીવ્ર થાય છે. સિનેમા જેવો મિથ્યા તીવ્ર ન થાય તમારો, જેટલો આમાં તીવ્ર થાય એ સમજણ આપણને મુમુક્ષુ તરીકે હોવી જોઈએ. આપણને કેવો ખ્યાલ નથી આવતો, ભલા માણસ તમે તો અમારા કરતા જૂના મૂકશો, જ્ઞાતો નથી સમજતા. ખ્યાલ ન આવે વ્યવહાર મોક્ષ માર્ગ થી ચૂક થતા કોઈ પણ આત્માને કોઈ પણ જીવને સ્થિત કરવો, વ્યવહાર મોક્ષ માર્ગમાં સ્થિત કરવો, આ ધર્મનો આંકડો અહીંયા મર્યાદા પૂરી થાય ત્યાંથી આગળ આપણે ન જવાય, તે સ્થિતિકરણ છે. અમુક સંપ્રદાયોમાં એવી ચુસ્તતા હોય છે કેટલા ચુસ્ત બધા જૈનો નથી અત્યારે, પણ એવી ચુસ્તતા હોય છે, બીજાને કોઈ રીતે સ્વીકારે જ નહીં. એક જમાનો એવો હતો કે નાનું ગામ હોય, આંકડી બજાર હોય, અને હાથી ગાંડો થઈને સામેથી દોડતો આવતો હોય ત્યારે ભાંગી જવો પડે, નહીતર તો કચરી નાખે હાથે. તો એક બાજુ જૈન મંદિર હોય ને એની સામે મસ્જિદ હોય તો ક્યાં જવાય? હિન્દુએ ક્યાં જવું? હા, શંકરાચાર્યને બ્રાહ્મણોએ ત્યાં સુધી એ વાત દ્રઢ કરાવેલી સંપ્રદાયમાં, તો મસ્જિદમાં જવાય પણ જૈન મંદિરમાં ન જવાય. શું? મસ્જિદમાં જવાય પણ જૈન મંદિરમાં ન જવાય. એમ એનું કારણ શું? કે જૈનો એક એવા છે કે ભલ ભલા અન્ય મતેને જૈન બનાવી નાખે છે. શું? જૈનોની વાત એવી છે કે ગમે તે મને જૈન બનાવી નાખે, માટે બીએ બધા એનાથી. શું? જૈનો થી બીએ કે બ્રાહ્મણો શંકરાચાર્ય છે એ વાત કરે, એવું ઘોષાડે તો કે જાન બચાવવું હોય અને બાજુ બાજુમાં બે હોય, સામે સામા બે હોય, તો મસ્જિદમાં જવાય પણ જૈન મંદિરમાં ન જવાય. કટ્ટર વિરોધ, જૈન સંપ્રદાયનો કટ્ટર વિરોધ એટલો બધો હિન્દુ ધર્મમાં એક જમાનામાં. મુસલમાનને સ્વીકારે પણ જૈનને ન સ્વીકારે. હવે એ કે જૈન થઈ જવું પડશે, હમણાં જૈન થઈ જતા છે, એવા એવા સારા સારા દાખલા છે. ગૌતમ સ્વામી નો દાખલો પ્રસિદ્ધ છે, હેમચંદ્રાચાર્ય વૈષ્ણવ હતા, બહુ સમર્થ પુરુષ થયા, વ્યવહારને બહુ વાતો લખી છે. કૃપા ઉદ્યોગ ક્યાં સુધી લીધો કે હેમચંદ્રાચાર્ય ધાર્યું હોત તો પોતાનો સ્વતંત્ર સંપ્રદાય ઉભો કરી શક્યા હોત, એટલા સમર્થ અને પુણ્યયોગ વાળા મહાત્મા થઈ ગયા. એમણે એ કામ ન કર્યું. જૈન સંપ્રદાય પોતે જૈન થયા અને જૈન સંપ્રદાય ચાલુ રહ્યો. નહીતર ગંધુકાના મોઢવાણીયા હતા, મોઢવાણીયા વૈષ્ણવ જ હોય, તો જૈન હોય જ નહીં કોઈ દિવસ. એ જૈન થઈ ગયેલા, બહુ સમર્થ છે. વ્યવહાર મોક્ષ માર્ગથી ચ્યુત થતા આત્માને સ્થિર કરવો, વ્યવહારમાં પણ સ્થિર કરવો, ચ્યુત ન થવા દેવો, તે સ્થિતિકરણ ગુણ છે. એ સમય દ્રષ્ટિનો સ્થિતિકરણ ગુણ છે. પછી વ્યવહાર મોક્ષમાં પ્રવર્તનાર પણ વિશેષ અનુરાગ હોવો તે વાત કહીએ છે. વ્યવહાર મોક્ષ માર્ગમાં પ્રવર્તતો હોય તેના ઉપર પ્રીતિ થાય, ધર્મનો પ્રચાર કરે છે, ધર્મનો આચાર પાળે છે, આ ધર્મના વિચારો રાખે છે, તેના ઉપર અનુરાગ થવો. અનુરાગ થવો એટલે કેવો? કે કુટુંબીજનો કરતા વિશેષ પ્રકારે, એવો નિયમ છે એનો. એવો અનુરાગ, એને ધર્માનુરાગ કહેવામાં આવે છે. વ્યક્તિનો અનુરાગ નથી કહેવામાં આવતો, પણ ધર્માનુરાગ કહેવામાં આવે છે. એ સમય દ્રષ્ટિનો વ્યવહારિક ગુણ છે. છેલ્લો, વ્યવહાર મોક્ષ માર્ગનો અનેક ઉપાયો વડે ઉદ્યોત કરવો તે પ્રભાવના ગુણ છે, અનેક પ્રકારે. જૈન ધર્મ છે એનો વ્યવહાર એટલે જગતમાં ફેલાવો કરવો. લોકો જૈનોના દેવગુરુ શાસ્ત્રને માનતા થાય એવી અનેક પ્રકારે પ્રવૃત્તિ કરવી, અનેક વિવિધ પ્રકારે. આમાં તમને ખ્યાલ ન હોય, આપણા જે ટ્રસ્ટેડ છે બધા જે સંસ્થાઓ આપણે ટ્રસ્ટો ઉભા કરીએ છીએ,
એ ટ્રસ્ટના ઉદ્દેશમાં એ વાતો લખાય છે. ટ્રસ્ટના ઉદ્દેશો શું, આ ટ્રસ્ટે શું શું કામ કરવા કે કરી શકાય, એનું બહુ બહોળો ફલક રાખવાનું હોય છે. અને છેલ્લું એની અંદર ઉમેરવામાં આવે છે એક શબ્દ કે જૈન ધર્મનો ઉદ્યોગ થાય એવા સર્વ પ્રકારના કામો કરવાની દ્રષ્ટિઓને છૂટ છે. સર્વ પ્રકારના કામો કરાવવા, કરવા, કરાવવા અને કરતા હોય તેને મદદ કરવી, અને જે કાંઈ સફળું કરી શકાય તે તેના માટે કરવું, એવું જનરલાઇઝ પછી છેલ્લે કરી નાખું. એનો તો નામ પાડવામાં આવે કે જૈન મંદિરો કરવા, પ્રતિષ્ઠાઓ કરવી, પાઠશાળાઓ ખોલવા, શાસ્ત્રો છુપાવવા, એવું જે કરતા હોય એને દાન આપવું. આ ટ્રસ્ટ તરફથી પણ બીજા ટ્રસ્ટમાં દાન આપી શકાય. એમાં જેટલું જેટલું લાંબુ લખ થાય એટલું બધું હંભારી હંભારીને પોઈન્ટ લખાવાય, પછી સરવાળે પાછું આ લખવાનું. ધર્મનો ઉદ્યોગ જૈન ધર્મનો, સનાતન જૈન ધર્મનો, દિગંબર જૈન ધર્મનો જે જે પ્રકારે ઉદ્યોગ થતો હોય તે સર્વ પ્રકારના કાર્યો કરવા, કરાવવા અને કરતા હોય તેને મદદ કરવી, એ વ્યવહાર મોક્ષ માર્ગનો ઉદ્યોગ છે. તે અનેક અનેક ઉપાયો વડે, એક ઉપાય નહીં, જે કોઈ ઉપાયથી થતો હોય તે ઉપાયો વડે કરવો. ક્યાં સુધી એ વાત આવે ખબર છે? બૌદ્ધોની સામે એક વખત જૈન ધર્મને બહુ ટક્કર લેવી પડી હતી. તો અકલંગ સ્વામીએ માયાચારી કરી હતી, બોલો, બૌદ્ધોના મઠમાં ઘૂસી ગયા હતા. ખબર પડી કે આમાં કોઈ જૈન ઘૂસી ગયો, કઈ જીન પ્રતિમા મૂકીને એના ઉપરથી ચાલવાનો કઈ એવો કોઈ પ્રયોગ કર્યો, એમાં કઈ માયાચારી કરીને નીકળી ગયા બારા. ધર્મનો ઉદ્યોગ અનેક પ્રકારે કરવો, વ્યવહાર નીતિનો સવાલ ઉભો થાય છે. બહુ મોટો પ્રસંગ હતો એ, રાજમાં રાજા બૌદ્ધ ધર્મ હતો, જૈન ધર્મનું નામ નિશાન ન રહેવા દેવું, એવા બધા ઓર્ડિનન્સ બહાર પડતા હોય. અને અનેક પ્રકારે ઈસી ધર્મમાં અકલંક દેવને બૌદ્ધો છે જકે જોલા આવે છે. મેરા જૈન ધર્મ અકલંક દેવને બહુ સામનો કરવો પડ્યો હતો એમના જમાનામાં. અને પ્રશસ્ત દ્વેષ પણ કહીએ છીએ. કુંદકુંદ આચાર્ય સ્વતંબરમાં તેમના એમના વખતે નીકળ્યા, એમના જમાનામાં શરૂ થયું, એટલે એને કાળ પરિવર્તન જેને કહે છે, ધર્મ પરિવર્તન થતું હોય અને ઘણા એમાં ભળતા જતા હોય. પોતે સમર્થ આચાર્ય છે, અષ્ટપાઉ શાસ્ત્ર લખ્યું, એના ઉપર પાઠ પ્રકરણ લખ્યા. એમાં જૈન મુનિ કેવા હોય, જૈન મુનિનો વ્યવહાર કેવો હોય, એમાં એવી કથાઓ લખે કે બહુ બધો ત્યાગ કર્યો હોય પણ વસ્ત્રનો એક તાણો વાણો રાખીને મુનિ માનતો હોય કે મંગાવતો હોય. નિગોદમ ગચ્છિત, નિગોદમાં ચાલ્યો છે, ક્યાં સિદ્ધિ નિગોદને સજા ફટકારી હતી. આટલો બધો કરી જ રહે નહીં, એક તાણો વાણો રાખીને જૈન સાધુ તરીકે પોતાને મુનિ તરીકે માને મનાવે અનુમોદે નિરોધ રાજા છે. એવું કથા આખો જે તીર્થંકર નો માર્ગ લૂંટાતો હોય તો આચાર્યો પ્રકોપ કરે એના ઉપર. જે શાંત સ્વભાવી છે, જેના દર્શન કરતા દર્શન કરનાર શાંતિ થઈ જાય, માનસિક શાંતિ, તો એવા ઉપર ઉત્સમ રસના ઢાળામાં ઢળી ગયા હોય ધર્મનો વ્યવહાર ધર્મનો ઉદ્યોગ કરવાનો હોય ત્યારે પ્રકોપ ધારણ કરે. અમારા સંસ્કૃતિ ભગવાન મત બધા એમ નથી કહેતા કે તમે લડાઈના મૂડમાં અમે જોયા છીએ. નિર્ભય દર્શન ની કેવી વખતે લખ્યું છે, એક હાથમાં તલવાર ને બીજા હાથમાં કલમ રાખીને નિર્ભય દર્શન ની કેવી જે લખે ને પુસ્તક, એ કેવી વખતે લખ્યું છે. એવું થાય આચાર્ય તો આચાર આમાં ઉતરી પડે, કસમ ન રાખે. બહુ કડક શબ્દોમાં આલોચના કરે છે શ્વેતાંબર ધર્મ અષ્ટપાહુડમાં. આ પ્રમાણે આઠે ગુણોનું સ્વરૂપ વ્યવહારનીને પ્રધાન કરીને કહ્યું, આઠે ગુણોનું સ્વરૂપ નિશ્ચયની પ્રધાનતાથી પણ કહ્યું, નિશ્ચયના દ્રષ્ટિકોણથી પણ કહ્યું, અને આઠે ગુણોનું સ્વરૂપ વ્યવહારના દ્રષ્ટિકોણથી પણ કહ્યું. અહીં નિશ્ચય પ્રધાન કથનમાં તે વ્યવહારની ગૌણતા છે, અહીંયા આ પ્રકરણ છે એમાં તો નિશ્ચયની પ્રધાનતા છે કે તે વ્યવહારની ગૌણતા છે. પણ જયચંદજીએ બીજું પડખું ખોલ્યું છે અને તે સમીપ દ્રષ્ટિની વાત લીધી છે. સાથે સાથે સમ્યક દર્શનના અભિલાષી એવા જે મુમુક્ષુ છે કે જે સમ્યક દર્શનના અભિલાષી છે અને સમ્યક દર્શન પામવા માટેના પુરુષાર્થ માટે ઉદ્યમ કરે છે, એને પણ આ આઠ ગુણ વ્યવહાર અને નિશ્ચય કેવા હોય એ પણ વિચારી લેવું. એના માટે આપણે એક આર્ટિકલ અષ્ટગણ અષ્ટગુણ વિભૂષિત અષ્ટાંગ વિભૂષિત અખંડ સમ્યક દર્શન એ ટાઈટલ નીચે આપણે પણ આર્ટિકલ આત્મજાગૃતિમાં આવી ગયું છે. એ વિશે એ પણ સાથે સાથે લઈ લેવું. આપણે જોવું હોય તો પછી એમાંથી લેશું, આત્મજાગૃતિ માટે કાઢી રાખજો. તેની જાણે પાછું હોય વ્યવહાર સ્વરૂપની ગૌણતા છે, ગૌણ પણ એ વાત સમજવી. કારણ કે ગાથાઓમાં બધે આચાર્ય દેવે નિશ્ચય આઠ અંગની વાતો લખી છે. સમ્ય જ્ઞાન રૂપ પ્રમાણ દ્રષ્ટિમાં બંને પ્રધાન છે. જયચંદજી કેવું એક વાક્ય કેવું લખી નાખ્યું, નિશ્ચયનો એક દ્રષ્ટિકોણ તેને નિશ્ચય નહીં કહીએ, વ્યવહારનો પણ એક દ્રષ્ટિકોણ છે તેને વ્યવહાર નીતિ કહીએ, અને પ્રમાણની દ્રષ્ટિ એટલે પ્રમાણના દ્રષ્ટિકોણમાં બંને પ્રધાન છે. એટલે શું કે જે સમ્યક દ્રષ્ટિ હોય એનો નિશ્ચય પણ બરાબર હોવો જોઈએ ને એનો વ્યવહાર પણ બરાબર હોવો જોઈએ. પછી માતાજીના ગરબા ગાવા જાય એવું ન હોય, નવરાત્રિ આવે ત્યારે એનો વ્યવહાર બરાબર જ હોય. હવે એવું શરૂ થઈ ગયું છે આપણા મંડળોમાં, નવરાત્રિ હોય ત્યારે એ ચાલવા મને આપણે ભક્તિ કરવી પણ ગરબા દેવ માતાજીનો ન કરે આપણા ગોઠવે ભજનો કે ગીતો જોડીને. હવે બધા આખા ગામમાં દાંડિયારા લેતા હોય તો આપણે કેમ દાંડિયારા લીધા વિના રહેવાય? નવરાત્રિ હોય ત્યારે ગામ આખું જાગતો હોય આપણે પૂજીએ ઠીક નહીં ને? એ ચાલે છે, શરૂ થયું છે થોડું થોડું. કેમ કે તો રંગરાગનો જીવને શોખ છે, સારા કપડા પહેરવાનું થાય, સારા દાગીના પહેરવાનું થાય, દાદા કરે એમાં કઈ વાંધો નહીં. ટીકાજણ હોય તો કેમ તમે આમ બધા કરે પછી કાંઈ વાંધો
નહીં.
એ લોકોના ધર્મ વખતે ધર્મના ઉત્સવ વખતે આપણે આપણા મંદિરમાં આપણા ધર્મનો ઉત્સવ કરીએ એવું ના હોય. બીજા લોકો ભ્રમમાં પડી જાય તો પછી આપણે ત્યાં પણ આવા નવરાત્રો ગણતો થતા હોવા જોઈએ. તો મેજ્ઞાન રૂપ પ્રમાણ દ્રષ્ટિમાં બંને પ્રધાન છે, બંનેનું સ્થાન બરાબર જોવામાં આવે છે. એમ બે પોતપોતાના સ્થાનમાં હોવા જોઈએ. આપણે સમ્યત્વના પ્રકરણમાં એક પોઈન્ટ નાખ્યો છે, પહેલો અંક બહાર પડ્યો ને એમ આવી ગયો આપણે સાનુભૂતિ પ્રકાશમાં, કે વ્યવહારના સ્થાનમાં વ્યવહારનો નિષેધ ન કરવો તે સમ્યત્વ છે, અને નિશ્ચયના સ્થાનમાં વ્યવહારનો નિષેધ કરવો તે સમ્યત્વ છે. નિષેધ કરવો તે પણ સમ્યત્વ છે અને નિષેધ ન કરવો તે પણ સમ્યત્વ છે. બે વાત લીધી છે. કેમ કે પ્રમાણ દ્રષ્ટિમાં વેય પ્રધાન છે, વ્યવહારના સ્થાનમાં વ્યવહારનો નિષેધ ન થાય, પણ નિશ્ચયના સ્થાનમાં જોરથી નિષેધ થાય. કેવો? જોરથી નિષેધ થાય. પ્રમાણ દ્રષ્ટિમાં વેય પ્રધાન છે, અને સમય દ્રષ્ટિને નય પણ હોય અને ગુણ અને પ્રમાણ પણ હોય ત્યારે બેલેન્સ રહે. નય પ્રમાણ સાથે પ્રવર્તે ત્યારે તો બેલેન્સ રહે, નહીં બેલેન્સ ન રહે. એવી વાત છે. પણ ઓટોમેટિક છે, કૃત્રિમ રીતે કરવા જાવ તો અઘરું પડે, કોઈ રીતે ન મેળ થાય. અને સ્વાનુભવ થતા એ બેલેન્સ ઓટોમેટિક રહે છે. એમ શ્યાદવાદ મતમાં કાંઈ વિરોધ નથી, શ્યાદવાદ મતમાં કાંઈ વિરોધ નથી. બધાને પોતપોતાના સ્થાનમાં પોતપોતાના સ્થાને શ્યાદવાદ મત બરાબર જાળવી રાખે છે. કોઈને સ્થાન ભ્રષ્ટ કે ધ્યાનથી ચૂર થવાનો પ્રશ્ન રહેતો નથી. જૈન દર્શનનું તત્વજ્ઞાન એવું છે, વિશાળ પણ એટલું છે અને ઊંડું પણ એટલું છે કે ભરભરા બુદ્ધિશાળીના બુદ્ધિના માપ આવી જાય એવું છે, ઉતરી જાય એવું છે. એવું છે, બહુ બુદ્ધિગમ્ય રીતે પણ ઘણો અસાધારણ છે, અત્યંત અસાધારણ છે એમ કહીએ તો ચાલે.